राजचंद्र ज्ञान मंदिर राजकोट, श्री पर्युषण महापर्व संवत 2053, प्रवचन क्रमांक 5, तारीख 3/9/97, विषय अपूर्व अवसर, गाथा नंबर 13 અને 14, निर्ग्रंथ पदनू श्रेणी आरोहण, स्वाध्यायकार आत्मार्थी श्री वसंतभाई खोखाणी।
महादेव्या कुक्षिरत्नम् शब्दजे परवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलोचनदायकम्।
पर्युषण पर्वनी आपनी आराधना में सर्वज्ञ वितराग भगवंतोए जगतना जीवों ने मुक्तिना मार्गनी जे प्ररूपणा करी छे, साधनानो जे क्रम बताव्यो छे, जीवने बोध बीजनी प्राप्ति थया पछी पूर्णत्व तरफ पहुंचवा माटेनो जे मार्ग छे, परम कृपाळु देव श्रीमद राजचंद्रजीए अपूर्व अवसरना पदनी अंदर आ वातने मूकी छे। वितरागनो मार्ग कया प्रकारनो छे? बोध बीज थी केवल ज्ञाननी प्राप्ति सुधीनो क्रम शू छे अने केवल ज्ञानीनु स्वरूप शू छे अने केवल ज्ञानीनी अवस्था पूरी थया पछी जीव जे सिद्ध अवस्था प्राप्त करे छे एनु स्वरूप शू छे, ए यथा तथ्य सर्वज्ञ प्रणीत मार्गने पोताना ज्ञान बळथी श्रीमद राजचंद्रजीए आपणे समझी शकीए एवी भाषामां खूब सरळताथी, विषय घणो गहन छे, विषय खूब कठिन छे, सरळ नथी। समझवू अने समझावू, कदाच समझवू सरळ हशे, समझावू तो बहु कठिन छे। आ विषयने हाथमां लईए अने पछी आखा जैन मार्गनी जे आखी आपणने प्ररूपणा करवामां आवी छे अने एमां केवल जैन परिभाषामां ज बधी वात चाले छे, एक पण शब्दनो अर्थ आपणी लौकिक भाषामां बेसतो नथी, बेसाड़ी शकाय पण नहीं। एवं आ अपूर्व अवसरनो गुणस्थानक आरोहणनो आ पद एनी अंदर दर्शन मोह तो गयो छे अने हवे चारित्र मोहने नाश करवानी वात छे। भूमिका त्यांथी छे के जेनो दर्शन मोह समाप्त थयो छे अने जेने चारित्र मोह समाप्त करवो छे, चारित्र मोह समाप्त थाय तो ज यथाख्यात चारित्र याने के सर्वज्ञता याने के वितराग पूर्ण वितराग पदनी प्राप्ति थाय छे, जेने केवड़ी पद के छे। तो सम्यक दृष्टि आत्मा हवे निर्ग्रंथ पदनी आराधना करीने केवड़ी पद ने केवी रीते प्राप्त करे छे ए वातनी अंदर 12 गाथा सुधी प्रभुए चौथा गुणस्थानक थी आ वात मुकी छे કે ચારિત્ર મોહનો નાશ કેવી રીતે કરવો, 12માં ગુણસ્થાનક સુધીની એ વાતની આપણે 3-3 ગાથાઓથી શરૂઆત કરી અને અહીંયા પહોંચ્યા છીએ। આજે ગાથા 13 અને 14 બે ગાથાનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા પ્રયત્ન કરીશું। એમાં નિર્ગંઠ શ્રેણીનું આરોહણ આપણે બેઠા હોય અને બધું જ ઓકે થઈ જાય એટલે એના સિગ્નલ્સ મળે અને સિગ્નલ્સ મળે પછી રનવે ઉપર વિમાન દોડે અને પછી શું કરે, ટેક ઓફ કરે, ખલાસ, ઉર્ધ્વ ગતિનું આરોહણ થઈ જાય આત્માનું. હવે જે એનો ટેક ઓફ છે ક્યારેય ધરતી ઉપર પાછો આવવાનો નથી. ધીસ ધ લાસ્ટ ટેક ઓફ. આ નિર્ગંથે લીધેલો ટેક ઓફ એવો છે કે ફરી એને પાછા આવવાનું નથી. એ વાત અદભુત રીતે પરમ કૃપાળુ દેવ કહે છે.
એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કરણે અપૂર્વ ભાવજો શ્રેણી ક્ષપકતણી કરીને આરૂઢતા અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, એમ એટલે કેમ? એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, ચારિત્ર મોહનો પરાજય કર્યો છે સાધકે. દર્શન મોહનો વ્યતીત થયા પછી, દર્શન મોહનો નાશ થયા પછી, જ્ઞાનીના બોધના બીજથી જે એમની બોધિ બીજ પ્રગટ્યું છે, વ્યતીત થઈ ઉપજ્યો બોધ, જે એ બોધ જે છે એના આધાર ઉપર હવે સાધક સાધક દશામાં પ્રવેશ કરે છે. અને સાધક દશા નિર્ગ્રંથ દશા છે. એમ એની ચારિત્ર મોહનો પરાજય કર્યો. એમ કર્યો એટલે શું કર્યું? તો આગલી બધી બાર ગાથાઓમાં જે છે એમાં કેટલા સ્ટેપ છે ફરી યાદ કરી જઈએ. લક્ષ્યની બહાર કઈ જાય નહીં, એક એક વસ્તુ લઈ 26 પગથિયા કૃપાળુ દેવે કીધા છે. બરોબર શાંતિથી સાંભળવાના, ધારણા કરવાની બરાબર, કે આવા અપૂર્વ અવસર, આ અપૂર્વ અવસર કયા અવસરની પ્રાપ્તિ કરવાની છે? આ એક એક પગથિયું પ્રભુ મારા જીવનમાં પ્રાપ્ત થાય, આવી સાધક દશાનો અવસર મને પ્રાપ્ત થાય, આવો અવસર ક્યારે આવશે? જ્યારે જ્યારે પદ બોલીએ ત્યારે આ જ ઝંખના, આ જ અભિલાષા, આ જ તમન્ના, જગતનું બીજું કંઈ નહીં. પહેલું, બાહ્યાંતર નિર્ગ્રંથ થવાની ભાવના, અને મહત્પુરુષના પંથે વિચરણ થવાની ભાવના. બીજું, સર્વભાવથી ઉદાસીનતા, જગતની કોઈ વસ્તુ પ્રત્યે કોઈ પણ જાતની સ્પૃહા નહીં, કંઈ ખપે નહીં, જગતની કોઈ વસ્તુ ખપે નહીં. હું પૂર્ણ છું મારામાં, મારે હવે મારી પૂર્ણતા માટે બહારના એક પણ પદાર્થની કે પરમાણુની આવશ્યકતા નથી. આ બીજું. ત્રીજું, આ દેહ છે એ પણ માત્ર સંયમ હેતુ જ જોઈએ, સંયમ સિવાય દેહની કલ્પના નહીં, અને તે પણ મૂર્છા રહિત. દેહની આવશ્યકતા ખરી, પણ સંયમના હેતુથી અને મૂર્છા રહિત. ચોથું, ઘોર પરિષહ કે ઉપસર્ગના ભયથી પણ જે સ્થિરતાનો અંત ન આવે એવી આત્મસ્થિરતા જોઈએ છે. આ ભાવના છે, આ અપૂર્વ અવસર છે. પાંચમું, મન વચન અને કાયાના યોગનું હવે સંક્ષેપ પણ જોઈએ છે. બહુ પથરાયેલા, બહુ ફેલાયેલા, બહુ વિસ્તાર કર્યો, હવેની ભાવના સાધકની છે સંક્ષેપ. છઠ્ઠું, સ્વરૂપ લક્ષ અને જીન આજ્ઞાના આધીનપણાથી અને સંયમના હેતુથી આ યોગની પ્રવર્તના થાય. હવે જે કે આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન, હવે તો આ મન વચન કાયાના યોગ એનું કંઈ પણ પ્રવર્તન થવું સર્જાયું હશે તો તે પ્રવર્તનની ત્રણ વાત, સ્વરૂપનો લક્ષ, જીનેશ્વરની આજ્ઞાને આધીન અને સંયમનો હેતુ, આ સિવાય યોગની પ્રવર્તના જોઈતી નથી. સાત, તે પણ અંતે નિજ પદમાં લીન થાય એ રીતે ક્રમશ ઘટતી અવસ્થામાં જોઈએ છે, વધતી અવસ્થામાં જોઈતા નથી. જ્ઞાન થયા પછી એની અવસ્થા વધતી હોય કે ઘટતી હોય, બધા આપણને લક્ષણ પકડાવે છો કૃપાળુ દેવ. આપણને બધા લક્ષણ પકડાવે, કોઈના પ્રત્યે આપણે બહુ જ્ઞાની છે ને બહુ ઊંચો છે, ઉભો રે ભાઈ, આ અવસ્થા ઘટતી છે કે વધતી છે? તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં નિજ સ્વરૂપમાં લીન થવાના હેતુથી ધીરે ધીરે સમાઈ જાય છે. પોતામાં સમાઈ જવાની આખી જે સમજ્યા તે સમાયા. કૃપાળુ દેવે સૌભાગભાઈને એક વાક્યમાં પરમાર્થ માર્ગની સાધનાનો સાર કીધો કે જે સમજ્યો છે એનું લક્ષણ સમાઈ જવું તે છે. સમાઈ ગયો છે. આઠમું, પંચેન્દ્રિયના વિષયમાં રાગ દ્વેષ વિરહિતપણું. નવમું, પંચ પ્રમાદમાં મનની ક્ષોભ રહિત અવસ્થા. દસમું, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના પ્રતિબંધવણ અપ્રતિબદ્ધપણે ઉદયાધીન અને વિતલોભપણેની વિચરણ. વિચરવું છે પણ ભાવ અપ્રતિબદ્ધતાથી, ઉદયાધીનપણે વિચરે ઉદય પ્રયોગ અને વિતલોભ, એ રીતે વિચારવું છે. અગિયારમું, ક્રોધના ઉદય પ્રત્યે ક્રોધ. બારમું, માનના ઉદય પ્રત્યે પ્રભુની મહાનતા વિચારી પોતાની દીનતાની પામરતાનો ભાવ કરવો તે માન પ્રત્યે. તેરમું, માયાના ઉદય પ્રત્યે સાક્ષી ભાવથી ચિંતવના કરવી અને તે સાથે માયાની ઉપેક્ષા કરવી. ચૌદમું, લોભના ઉદયે લોભની કંજુસાઈ ત્યાગપણાની પ્રબળ ભાવના. પાંચમું, પંદરમું, ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધ નહીં ક્ષમાભાવ. અશુભનો ઉદય ન હોય તો જગતનો કોઈ જીવ મને દુઃખ આપવાને સમર્થ નથી. તો મને આણે દુઃખ આપ્યું છે એમ નહીં, પણ મારા અશુભ કર્મના ઉદયના કારણે મને દુઃખની પ્રાપ્તિ થઈ છે, મને પ્રતિકૂળતા પ્રાપ્ત થઈ છે. આ જીવ તો એમાં માત્ર નિમિત્ત છે. આ નવાણીઓ કૂટાઈ ન જાય એ આપણે જોવાનું છે. એ તો નિમિત્ત છે. મારો અશુભનો ઉદય ન હોય તો જગતમાં કોઈ મને દુઃખ આપી શકે એવી વિશ્વની વ્યવસ્થા નથી. ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ ક્રોધ નહીં, અને ચક્રવર્તી વંદના કરે તો પણ માન નહીં કે ગર્વ નહીં. સમ્રાટ આવીને પગમાં પડે આપણને શક્યતા નથી, પણ તો પણ સમ્રાટ તો નહીં, પણ હવે ગમે તેવા હમજી ભામજી આવીને નમસ્કાર કરે ને તો મન ફૂલાઈ જાય. હો જરા એમ થઈ જાય, હા હા, અને આજુબાજુ જોવા માંડે જાણે હું તો કોઈ મોટો છું ને મહાન છું. અરે ભાઈ, ઓલા એ તો નમન નમન મેં ફેર હૈ બહોત નમે નાદાન, એ તો તારો દેવાદાર છે. અને બિચારો ચાર વાર નમસ્કાર કરશે, ગરજે તો ગધેડા નહીં. કાકો કેવો પડે તો તને કદાચ કાકા કાકા કરીને નમસ્કાર કરે છે તો એ તો ગધેડા નહીં કરે. હો એમાં કે તને કરે છે એવું નહીં, બહુ સમજી લઈએ. ચક્રવર્તી પણ વંદના કરે તો ગર્વની લેશ માત્ર ભાવના ન થાય. સત્તરમું, દેહ છૂટવા જેવા પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ કિંચિત માયાચાર નહીં, છળ નહીં, કપટ નહીં, ભિન્નતા નહીં, દંભ નહીં, છેતરપિંડી નહીં. માયાશલ્ય ને ભગવાને તો બહુ કહ્યું છે. એક મલ્લીનાથ ભગવાનના માયાશલ્યની અંદર એમને સ્ત્રી વેદનો પ્રાપ્ત થયો. આવા તદભાન તદભવ મોક્ષગામી મહાન આત્માને પણ એક માયાએ આવરણ આપી દીધું. અઢાર, રિદ્ધિ સિદ્ધિ અને લબ્ધિના નિધાન પ્રત્યે પણ લોભ તૃષ્ણા કે સ્પૃહાની પ્રગટે પોતાની શક્તિથી. શું પ્રગટે? રિદ્ધિ સિદ્ધિ ને લબ્ધિના નિધાન પ્રગટે. ઐશ્વર્યની છોડો ઉછળે તો પણ તેના પ્રત્યે લોભ નહીં, તૃષ્ણા નહીં, સ્પૃહા નહીં, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. આને જરાય સ્પૃહા નથી, અંતરંગમાં પણ નથી. અગિયાર, ઓગણીસમું, નગ્નત્વ મુંડત્વ અસ્નાન અદંત ધોવન કેશ રોમ નખ આદિ શરીરના કોઈ પણ અંગ ઉપાંગમાં શૃંગાર નહીં, દેહભાવ નહીં, દેહની આળપંપાળ નહીં, સાતાશીલિયાપણું અને સુખશીલિયાપણું આ મહાભયંકર છે. જીવને રોકવાના આ દેહભાવને પ્રબળ કરે છે આ સાતાશીલિયાપણું. અગિયારમાં ગુણસ્થાના કે જે મેં ઉત્પન્ન થાય છે, કૃપાળુદેવ કે છે, એમાં કદાચ સાતા ગારવ એનું કારણ અધિક છે. તો સાતા શિલ્યાપણું નહીં, માટે વ્રત તપ જપ કઠોરતા કરો. જૈન ધર્મની અંદર જેને ટીકા કરવી ભલે કરે કે ઇન્દ્રિય દમનનો માર્ગ છે, પણ ઇન્દ્રિય દમનનો જ માર્ગ હોય તો જ આત્માનું ઉત્થાન થાય. કાંઈ ઇન્દ્રિયને પાડપંપાડ કરવાથી કાંઈ આત્માનો જાગે. પણ હવે જગતના જીવોને પોતાની સુપરફ્લુઅસ ભૂમિકામાં વિચારવું છે, અને જેની કોઈ પણ જાતનું ગાંભીર્ય નથી, ઊંડાણ નથી, એવાના મહત્વ, એના મતનું મહત્વ પણ શું, એને સાધકતા શું છે એ શું ખબર. એટલે એ કે તમારે જૈન ધર્મમાં તો આવું બધું બહુ કઈ વાંધો નહીં, ન કરવું, તારે થોડા વખત રખડ, જેટલા બહુ રખડવું એટલો કર. અરે ભાઈ, ઇન્દ્રિયોનું દમન કર્યા વિના તારા આત્માની પ્રભુતા કેવી રીતે પ્રાપ્ત થાય? અને કોઈ કલેક્ટર આવે તને વખાણ કર્યો, હારો કેવું પડ્યો, આખા ગામમાં હોપ્પો પાડી દીધો, કોઈ હાલે નહીં. એટલે કલેક્ટરની સત્તા ગમે છે, આત્માની સત્તા નથી ગમતી. આ આત્માની સત્તા છે કે ઇન્દ્રિયોની સ્વચ્છંદતા ઉપર અંકુશ મૂકે છે, એવું આત્મબળ જાગે છે તો એ દમન. અને આ દેશમાં લોકશાહી હાલે નહીં, હોય કોઈ સરમુખ અત્યારે જો મિલિટરી બી ના આવે આપણો ઉદાર નથી, પણ તું તારો મિલિટરી થાય, તારા આત્માનું મિલિટરી રાજન કર તો દમન. આવા લોકોના કોઈ મત ઉપર, આ છાપાવાળા ઉપર કોઈ દી હાલવું નહીં હો, જીવનું કોઈ દી કલ્યાણ નહીં થાય. કોઈ દિવસ આવા ચોપાનિયા અને આવા કહેવાતા બૌદ્ધિકો વિષ્ણુ મુનિ દશાના પ્રસિદ્ધ લક્ષણોથી યુક્ત દ્રવ્ય અને ભાવથી સંયમપૂર્ણ નિર્ગ્રંથપણું, દ્રવ્ય અને ભાવથી સંયમપૂર્ણ નિર્ગ્રંથપણું. 21. શત્રુ મિત્ર માન અમાન જીવિતવ્ય કે મૃત્યુ ભવ અને મોક્ષ બધી જ અવસ્થામાં સમાન ભાવ, બધી જ પરિસ્થિતિમાં વ્યક્તિ પરિસ્થિતિ ઘટના કે તત્વ વિચારણા, આ ચાર જબરજસ્ત જુદા જુદા પ્રસંગો એ બધામાં શુદ્ધ વર્તે સમભાવ. 22. એકાકી અસંગ દશામાં સ્મશાન જંગલ અરણ્ય પર્વતોમાં નિવાસ, આવો અવસર ક્યારે આવશે? 23. વાઘ સિંહ હિંસક પશુઓ વચ્ચે પણ અડોલ આસન અને ક્ષોભ રહિત મનની અવસ્થા. આસન અડોલ, શરીરની વાત કરી, અને મનની ક્ષોભ રહિત મનની અવસ્થા. 24. ઘોર તપશ્ચર્યામાં પણ મનનો તાપ નહીં, આકુળતા નહીં, સંક્ષોભપણું નહીં, ક્લેશ સંકલેશના પરિણામો નહીં. જ્યારે તપ કર્યું છે ત્યારે સમતા ભાવ સિવાય કશાય ક્લેશ કે સંકલેશના પરિણામ ન થવા જોઈએ. એ ઘોર અસાધના છે વિતરાગના માર્ગની. એક તપ કર્યું છે અને કશાય કરો છો, તપ કર્યું છે અને ક્લેશના ઝઘડા માંડ્યા છે, કલહ કરવો છે, તપ કર્યું છે અને સંકલેશ કરવો છે. 12 પ્રકારના તપ છે. પાછા તપ એટલે સમજતા નહીં કે અઠાઈ કરે એને તપ, કે આપણે તપ ક્યાં કર્યું છે. સ્વાધ્યાય એ પણ તપ છે. માટે અહીંયા પણ આ વિસ્તારમાં પણ આ તપની આરાધનામાં આપણે બેઠા છીએ. કિંચિત માત્ર પણ મનના અધ્યવસાય ક્લેશ નહીં તો આપણા આ તપમાં દોષ આવે, અને નહીં તો ભગવાને કહ્યું છે ઉત્તરાધ્યયન સૂત્રમાં કે બધા તપ કરતા સ્વાધ્યાય જેવું કોઈ ઉત્તમ તપ નથી. કળિયુગની અંદર પડતા કાળમાં પંચમ કાળની અંદર પ્રભુએ કહ્યું છે કે બીજા તપથી જીવ મનથી બીજે ભાગી જશે, પણ સ્વાધ્યાય એને સત્પુરુષની સાથે જોડી રાખશે. હું બીજું તપ કરું તો ગમે ત્યાં મારા પરિણામો પરિણતિ ગમે ત્યાં ભાગે, પણ સ્વાધ્યાય કરું તો જોડાઈ જાય. કારણ કે મારે વાંચવું પડે કે સત્પુરુષ શું કહે છે, એના કહેવાનો અર્થ શું છે, એનો ભાવ શું છે. અને એમાં પણ જો લખવાનું શરૂ કરીએ, વચનામૃત ખોલવાનું, એક પાનું ઉઘાડવાનું અને એ પાનું આપણા કાગળની અંદર લખવાનું, કેમ કે એ વાંચવાની એક પદ્ધતિ છે. એ જો વાંચ્યું હોય તો ઉપયોગ બીજે જાય નહીં, સ્વાધ્યાય જેવું ઉત્કૃષ્ટ તપ નથી. ઘણી વાર બહેનોને કહીએ છીએ અમે તો કે વર્ષી તપ લેવો હોય તો સ્વાધ્યાયનો વર્ષી તપ કરો જીવનમાં, કે એક દિવસ એક પાનું એક પત્ર ભગવાનનો મારા હાથે લખવો છે. ભલે હું ગ્રેજ્યુએટ ન હોઉં, ભલે હું PhD ન હોઉં, મને સામાન્ય લખતા આવડે છે. એક પાનું રોજ ભગવાન તારા વચન લખીશ, એટલો વખત હું રહીશ, અને જેથી નહીં થાય તેથી બીજે દી ઉપવાસ. સ્વાધ્યાયના વર્ષી તપ ઉપાડો. તપનો મહિમા જે ભગવાને કહ્યો છે, અભ્યંતર તપ વિના કર્મથી મુક્તિ નથી. કર્મને ખપાવવા હશે તો તપ વિના કોઈ આરોવારો નથી. જ્ઞાન દર્શન અને ચારિત્ર સાથે તપનો સમાવેશ ભગવાને કહ્યો છે. મોક્ષને પ્રાપ્ત કરવાના ચાર કારણ કૃપાળુ દેવને 918માં પત્રમાં પૂછ્યું છે કે તે ચાર કારણમાં આ ત્રણ છે, તો કે ના, આ ત્રણની સાથે ચોથું કારણ છે. અને ચારે ચાર જ્યારે અવિરોધપણે સંપ્રાપ્ત થાય ત્યારે જ જીવ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. તપથી પુરાણા સંચિત કરેલા કર્મોને ઉદરીણામાં લાવીને ખપાવી શકાય છે, પ્રદેશ ઉપર લાવીને એને નિર્જરી શકાય છે. આવો તપનો મહિમા છે. અને તપ અભ્યંતર પણ છે અને બાહ્ય પણ છે, અને બાહ્ય તપ કરતા અભ્યંતર તપનો મહિમા વિશેષ શ્રેષ્ઠ છે. એ તપ જીનેશ્વરે કહેલા છે, આ કોઈ આપણે ઉપજાવી નથી કહેલા. અભ્યંતર તપ, ભક્તિ એ તપ છે, જીન ભક્તિ એ તપ છે, વ્યાવચ એ તપ છે, કાયોસર્ગ એ તપ છે, સ્વાધ્યાય એ તપ છે. તપની અંદર મનનો તાપ નહીં, તપની અંદર ક્લેશ સંકલેશના પરિણામ નહીં, તપની અંદર કષાયના અધ્યવસાય નહીં, તો જ તપનું ફળ નિર્જરા છે. તપનું ફળ નિર્જરા છે. ઘોર તપમાં મનનો તાપ નહીં. 25મું, સરસ અન્ન, સત્રસ ભોજન, મિષ્ટ ભોજન પણ પ્રસન્ન ભાવ નહીં. કોષાના વેશ્યાગ્રહની અંદર સ્થૂલીભદ્રજીએ ચાતુર્માસ કર્યો, અને સ્થૂલીભદ્રને ચરિત્ર ભ્રષ્ટ કરવા માટે થઈને કોષા એને ગોચરીની અંદર રોજ સત્રસ ભોજન વરાવતી હતી, અને મુનિ એનો આહાર કરતા હતા સ્થૂલીભદ્ર. છતાં પણ લેશ પણ મનમાં વિકાર ન થવાનું કારણ, પ્રસન્નતા એને વેદાતી નહોતી કે બહુ મજા આવી ગઈ, માલ આવી ગયો, આજ તો ખાવાનો ટસડો આવી ગયો, નહીં. સરસ અન્ને નહીં મનને પ્રસન્ન ભાવજો. અને 26મું, રજકણ કે વૈમાનિક રિદ્ધિ, એમાં કેવળ નિર્લેપ ભાવપણું, કેવળ નિર્મોહીપણું, ક્યાંય પણ કશું જ, બંને વસ્તુ સમાન છે. કોઈના પ્રત્યે એને રાગ નથી, કોઈના પ્રત્યે દ્વેષ નથી, એ તો દૂર થયું. કોઈના પ્રત્યે રતિભાવ નથી, કોઈના પ્રત્યે અરતિભાવ નથી, આ સૂક્ષ્મ પરિણતિ છે, એ પણ નથી. આવી 26 પ્રકારના અપૂર્વ અવસરની અવસ્થાઓ પ્રાપ્ત કરીને પરમ કૃપાળુ દેવ પોતે કહે છે કે અમે આ બધું કરીને આ 26 પ્રકારની અવસ્થામાંથી આ ભગવાન પોતે પસાર થયા. સિદ્ધ કરી છે આ બધી અવસ્થા, માત્ર લખી નથી, અનુભવથી સિદ્ધ કરી છે. એટલે કહે છે, એમ પરાજય કરીને ચારિત્ર મોહનો, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો. હવે હું એ જગ્યાએ આવું છું કે જ્યાં કરણ એટલે આત્માના પરિણામ, કરણ એટલે આત્માના પરિણામ, અપૂર્વ કરણ, કરણ અપૂર્વ, અપૂર્વ કરણ, આ અનાદિ અનંતની યાત્રામાં જીવ બે વાર અપૂર્વ કરણના પ્રયોગ કરે છે. અપૂર્વ કરણ એટલે પૂરી તાકાત લગાવીને, કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ કર્યો છે, આપણને કદાચ સમજાય, કરેડિયા કરીને વસ્તુને ઓળંગવી હોય, જેમ કબડ્ડીની અંદર રમાતો હોય ખેલ, અને ત્યારે ઓલાને પકડાઈ ગયો હોય, 10 જણાએ પકડ્યો છે અને એને પાટાને સ્પર્શ કરવો છે, ત્યારે જે છલાંગ મારે છે, જે બળ લગાવે છે, જીવનની બધી તાકાતથી, પૂરા વિશ્વાસથી, મન વચન કાયાની એકાગ્રતાથી એ કરેડિયા કરીને ત્યાં વિજય પ્રાપ્ત કરવા માટે ઓલિમ્પિકની અંદર હોય અને મીટર દોડતો હોય, અને છેલ્લો એક ફૂટ બાકી હોય અને બાજુનો જણ પણ દોડતો હોય અને ત્યારે જ છેલ્લું કદમ મૂકે એ કેવું હોય? કરેડિયા કરીને અપૂર્વ કરણ જીવનમાં બે વાર પ્રાપ્ત થાય. એક વાર મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન પ્રાપ્ત કરે અપૂર્વ કરણ કરીને, પેલા ગુણસ્થાનકમાંથી ચોથા ગુણસ્થાનકમાં છલાંગ મારે એ ક્યારે મારે? અપૂર્વ કરણથી મારે. એ રોજ સમજે, બોધની વાત કર્યા કરે પણ કોઈ દી પ્રયોગ ન કરે. આ જીવ તત્વજ્ઞાનની વાત રોજ કરે અને પ્રયોગ કોઈ દિવસ ન કરે. જ્ઞાની કહે છે, ગ્રંથિ ભેદ સુધી જીવ અનંતી વાર આવી અને પાછો હેઠો છે. કારણ કે જેવો એ ગ્રંથિ ભેદ કરવા પ્રયત્ન કરે છે ત્યારે એ ગ્રંથિ રૂપાંતર થઈને એને નબળો પાડી દે છે કે અત્યારે શું ઉતાવળ છે, પછી હું આનો જય કરીશ, મારા ધ્યાનમાં છે, હું જાણું છું, મને ખબર છે, મને આનાથી કાંઈ હવે નુકસાન થશે નહીં. આઈ નો ઇટ, જાણપણું છે ને મને. આ જાણપણાની અંદર જે મોહ દશામાં પડે છે એ ક્યારેય અપૂર્વકરણ કરી શકતો નથી. પહેલું અપૂર્વકરણ જીવને બોધ પ્રાપ્ત થયો સત્પુરુષનો, તો હવે સાચી દિશા મળી છે તો બસ કરેંગે યા મરેંગે, ડુ ઓર ડાય, નોટ ટુ ક્વેશ્ચન વાય. કરો અને પામો, પૂછવાની જરૂર નથી શા માટે. કારણ કે સત્પુરુષનો બોધ છે, સર્વજ્ઞનું કથન છે, જિનેશ્વરની આજ્ઞા છે, વાય પૂછનાર આપણે કોણ? એવી સ્થિતિમાં આવી અને જીવ ગ્રંથિનો ભેદ કરે એ પહેલું અપૂર્વકરણ. અને પહેલું અપૂર્વકરણ દર્શન મોહનો નાશ કરે અને બીજું અપૂર્વકરણ ચારિત્ર મોહનો નાશ કરે. આ 26 પ્રકારના પગથિયામાં ચડી અને જીવ અપૂર્વકરણમાં આવી અને છેલ્લો જે પાટો છે, છેલ્લી જે મર્યાદા છે મોહની, મોહના છેલ્લા દળિયા છે એ દળિયાને સમાપ્ત કરે એ બીજું અપૂર્વકરણ છે. એ અપૂર્વકરણથી એ સર્વજ્ઞતા પૂર્ણ વિતરાગ પદ એ કેવળ જ્ઞાન એ પ્રાપ્ત કરે છે. દેહ છતાં નિર્વાણની અવસ્થા એ બીજા અપૂર્વકરણથી પ્રાપ્ત કરે છે. પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્ર આ ભૂમિકાએ પહોંચીને આપણી સાથે વાત કરે છે, શબ્દ પ્રયોગ કર્યો છે, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવજો. આવું અપૂર્વ કરણ અને અપૂર્વ કરણમાં સાધન શું છે જીવ પાસે? અપૂર્વ કરણના સાધન શું? અત્યારે તો 26 હતા પહેલા અપૂર્વ કરણના, પણ બીજા અપૂર્વ કરણની અંદર કેવળ ભાવ, કેવળ અંતરની પરિણતિ, કેવળ શ્રુતનું અવલંબન, કેવળ અનન્ય ચિંતન, જેના જેવું બીજું કોઈ ચિંતન હોઈ શકે નહીં, અનન્ય ચિંતન, અતિશય શુદ્ધ સ્વભાવ જો, એટલું બધું ચિંતન. એને વાત કૃપાળુદેવે કીધી છે, કર વિચાર તો પામ. આ કઈ સાદા સામાન્ય વિચારની વાત નથી, હાલતા ચાલતા ગાંડા ઘેલા કાઢી અને બોલબોલ કરતો હોય એવા વિચારની વાત નથી. કન્ટેમ્પ્લેશન વિથ મેડિટેશન, જ્યારે તું તારા સ્વરૂપમાં લીન છું અને ત્યારે તારા આત્માના જ્ઞાન ગુણની જે પર્યાય છે એને જ્ઞાનીઓએ અનન્ય ચિંતન કહ્યું છે, એને જ્ઞાનીઓએ અનુપ્રેક્ષા કહ્યું છે. આવી અનુપ્રેક્ષાની ભાવનાની અંદર આવી ચિંતવના કરતા કરતા અનંતા જીવો કેવળ જ્ઞાનને પામ્યા છે. આવું અનન્ય ચિંતન ભરત મહારાજા આરિસા ભવનની અંદર આંગળીમાંથી વેઢ નીકળી ગયો છે, દેહના શૃંગાર ઉપરથી વેઢથી આંગળીનું મહત્વ, આંગળીથી શરીરનું મહત્વ અને શરીરથી મારું મહત્વ, તો મારી ઓળખ આ વેઢમાં છે, વીંટીમાં છે. એક વીંટી હાથમાંથી પડી જાય છે અને અનન્ય ચિંતનની ધારા શરૂ થાય છે. પૂર્વે કરેલું છે માટે સંસ્કાર છે. આપણે વાત કરી હતી, ભૂલવાની નથી, કે મનુષ્યત્વ પ્રાપ્ત થાય તો બધા માણસને મોક્ષ કેમ ન થાય? તો કે એને સત્પુરુષના બોધની શ્રુતિ નથી અને શ્રુતિ ન હોય તો સંસ્કાર ન હોય. આપણને કોઈ સંસ્કાર જ નથી પૂર્વના, પૂર્વના સંસ્કાર જોઈએ. અને જો નથી તો આ વખતે તો લઈએ, એટલે આવતા ભવમાં પૂર્વના સંસ્કાર તો કહેવાય. અત્યારના આજનો વર્તમાન આવતીકાલનો પૂર્વ બનશે ને, તો દરેક વખતે રોવું છે કે પૂર્વના સંસ્કાર નથી કે સંસ્કાર લઈ જવા છે, જેથી કરીને આવતા જન્મમાં, જન્મ જન્માંતરમાં, ભવ ભવાંતરમાં કંઈક આપણને એ સંસ્કાર સારો થાય. માટે બોધ શ્રુતિના સંસ્કાર લેવા જોઈએ. અને શ્રુતિ એટલે આવી પૂર્ણતા આત્મજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે એવા પુરુષોનો બોધ, એને શ્રુતિ કહેવાય. એ શ્રુતિના સંસ્કાર પરમ કૃપાળુદેવ કહે છે કે 12મા ગુણસ્થાનક સુધી આપણે બધા સાધક જ છીએ, સાધક જ છીએ. 12મા ગુણસ્થાનકના અંત સુધી શ્રુતનું અવલંબન જીવને આવશ્યક છે. કારણ કે એ ચિંતનની ધારામાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ થઈ જાય, કોઈ દોષ આવી જાય, તો તે સમયે શ્રુતનું અવલંબન જીવને પડતો અટકાવે છે. ત્યાં પણ નિજ છંદે ચાલવાની જ્ઞાનીઓની આજ્ઞા નથી. પરમ કૃપાળુ દેવે તો બહુ સ્પષ્ટ માર્ગ મૂક્યો છે. 12મા ગુણસ્થાનક સુધી, એના અંત સુધી, કેવળ જ્ઞાન પ્રગટવાના પહેલા સમય સુધી, એમ શબ્દ મૂક્યો છે, ત્યાં સુધી શ્રુતનું અવલંબન કર્યું છે. એવું આ અપૂર્વકરણ કરવું છે. આ જીવનની અંદર બીજો પ્રસંગ શ્રીમદ રાજચંદ્રજીને પ્રાપ્ત થાય છે. પહેલું અપૂર્વકરણ કરીને આવેલો આ પુરુષ છે. બીજું અપૂર્વકરણ આ મનુષ્ય ભવમાં કરે છે. અને ત્રીજું અપૂર્વકરણ, અથવા તો એ અપૂર્વકરણની જરૂર જ નહીં, સ્વાભાવિક કરણ પરિણામ, એનો મોક્ષ આવતા દેહમાં છે. એટલે જ કહે છે, અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવો અવશેષ રે, તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ રે, ધન્ય રે દિવસ આહો. હવે ભજન ભાવનો ખેદ નથી, હો, ભાવમાં નિશ્ચય વર્તે છે, ખેદ નથી વર્તતો. દશા બદલાઈ ગઈ, અપૂર્વકરણ થઈ ગયું છે, ચારિત્ર મોહનો નાશ થયો છે. એ જ કહે કે હવે દેહ હોય તો દેહ બંધનું કારણ નથી, અમારો પ્રાપ્ત થનાર દેહ પણ મુક્તિનું કારણ છે. દેહ મુક્તિનું કારણ બને, અને જે દેહ હજુ ઉપલબ્ધ થયો નથી, થશે, એમાં પણ આવો રણકાર. આ દશાની કોઈ કલ્પના કરો, કયું ગુણઠાણ ને કયા ગુણઠાણે હતા. મોક બધી લપ, એક અવતારી પણ જેને પ્રાપ્ત કર્યું છે, કયા ગુણસ્થાનકે થાય વિચારી લે. પૂજ્ય કાનજી સ્વામીએ કહ્યું હતું, એ તો આ કાળના એક મહાન પરમોપકારી હતા શ્રીમદ રાજચંદ્રજી. એમણે કહ્યું, અનંત ભવનો છેડો વણી લઈ અને એને માત્ર એક ભવ અપાક્યા રાખ્યો. આવું અદભુત પરાક્રમ અને સામર્થ્ય કર્યું છે, આત્મસિદ્ધિની રચના કરી અને જૈન શાસનની શોભા વધારી છે. અને અપૂર્વ અવસરના પદમાં કહે છે, એણે તો અપૂર્વતાના અપૂર્વ સંદેશા આપ્યા છે. એ કહે છે આ ક્ષપક શ્રેણી વિશે. કાંજી સ્વામી કહે છે, શ્રીમદજી આ ક્ષપક શ્રેણી માંડી છે, તો કહે છે આ ક્ષપક શ્રેણી એટલે શુક્લ ધ્યાનનો પાયો. એ જ શ્રીમદજીએ કહ્યું છે કે આ કાળમાં ભારત વર્ષમાં શુક્લ ધ્યાનની પ્રાપ્તિ સંભવ નથી, માટે આ કાળમાં આત્માની મુક્તિનો માર્ગ ધોરી વાતે ધર્મ ધ્યાનથી છે. આંખ 62, આ ક્ષપક શ્રેણી એટલે શુક્લ ધ્યાનનો પાયો. આ ગુણ શ્રેણીમાં આત્મા જ્યારે આ ગુણ શ્રેણીમાં આવે ત્યારે કાંજી સ્વામી કહે છે આ ગુણ શ્રેણીમાં સમયે સમયે અનંતી વિશુદ્ધિ વધતી જાય છે. સમયે સમયે અનંતી વિશુદ્ધિ વધતી જાય છે. અને એ વાત પરમ કૃપાળુ દેવે પત્રાંક 541, ઉંમર વર્ષ 27, એમાં લખી છે, જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે, એમ સર્વજ્ઞએ કહ્યું છે તે સત્ય છે. કારણ કે પોતાને અનુભવ થાય છે, એમ સર્વજ્ઞએ કહ્યું છે, અહીંયાથી વાત ન મૂકી, તે સત્ય છે. શું? જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમ પરિણામ વર્ધમાન થાય છે અને તે સંયમ વિચારની તીક્ષ્ણ પરિણતિથી બ્રહ્મરસ પ્રત્યે સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે. એટલે આત્મસ્થિરતા પણ છે અને વિચારની તીક્ષ્ણ પરિણતિ અનન્ય ચિંતન છે. 27મા વર્ષે લખ્યું છે, 29મા વર્ષે પદસ્થ કર્યું છે. અપૂર્વ કરણની શ્રેણીની અંદર આવેલો પુરુષ ગર્જના કરે છે કે શ્રેણી ક્ષપકતણી કરીને આ રૂઢતા. કઈ શ્રેણીમાં જાઉં હવે તો? ક્ષપકમાં. શું કામ? શ્રેણી બે. આ પગલે પહોંચે એટલે બે ફાંટા પડે, એક ઉપશમ શ્રેણી અને બીજી ક્ષપક શ્રેણી. અને એ વાત પરમ કૃપાળુ દેવના ધ્યાનમાં હતી. આ જન્મ જન્માંતરનો યોગી છે, ભવ ભવાંતરની અંદર એણે સાધના કરી છે અને જાતિ સ્મરણ જ્ઞાન એટલું બધું પ્રબળ છે કે આત્મજ્ઞાનના વિકાસની સાધનાના ભૂતભવ આ જન્મમાં અનુભવ ગમ્ય થાય છે. અને એ કહે છે, ભૂતભવ અનુભવ ગમ્ય ન થાય એવું જાતિ સ્મરણ જ્ઞાન ઉપકારી થતું નથી. માત્ર અમે અહીંયા રહેતા હતા ને અહીંયા જાતા હતા, અહીંયા ખાતા હતા ને અહીંયા પીતા હતા, એવું જાતિ સ્મરણ જ્ઞાન એ તો એક સ્મૃતિનો પ્રકાર છે, એ સ્મૃતિ છે, જ્ઞાન નથી. આત્માની જ્ઞાન અવસ્થા આવવી જોઈએ અને જ્ઞાન અવસ્થામાં અમે ભગવાન મહાવીરની સાથે આ ક્ષેત્રમાં વિચરતા હતા. ભગવાન મહાવીર આવી પ્રકારે આવો ઉપદેશ દેતા હતા, અરે શાસ્ત્રમાં વાંચજો અને ન મળે તો મૂંઝાતા નહીં. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી તે અમે જાણીએ છીએ. આ કિનાર પુરુષ એણે આ બે શ્રેણી પડે, ક્ષપક શ્રેણી અને ઉપશમ શ્રેણી. ઉપશમ શ્રેણીમાં આત્મા જોરથી પોતાના કષાય ભાવને મોહ ભાવને શાંત કરી દે. ઉપશમ એટલે સત્તામાં રહેલા પરંતુ ઉદયમાં ન આવેલા, એવી સત્તાને કર્મ સત્તાને શાંત કરીને આગળ વધે તો સ્થિતિ શું થાય? તો કે છે કે એ જીવ 11મા ગુણસ્થાનકેથી પાછો વળે. શ્રીમદજી 170ના પત્રમાં આ અદભુત રહસ્ય, બહુ મુશ્કેલ છે શાસ્ત્રમાંથી શોધવું, એટલે જ એમણે લખ્યું કે શાસ્ત્રમાં ન મળે તો ચિંતા કરશો નહીં. અમે કહીએ છીએ બે જાતની શ્રેણી છે, ઉપશમ અને ક્ષપક. ઉપશમમાં પ્રત્યક્ષ દર્શનનો સંભવ નથી, ક્ષપકમાં છે. પ્રત્યક્ષ દર્શનના સંભવને અભાવે 11મેથી જીવ પાછો વળે છે. 11મા ગુણસ્થાનક સુધી પહોંચેલો ઉપશમ શ્રેણી માંડેલો જીવ પાછો વળે છે. ઉપશમ શ્રેણી પણ બે પ્રકારે છે, એક આજ્ઞારૂપ અને બીજો માર્ગને જાણ્યા વિના સ્વાભાવિક ઉપશમ થવારૂપ. આજ્ઞારૂપ પણ આજ્ઞાના આરાધન સુધી પતિત થતો નથી, પાછળનો ઠેઠ ગયા પછી માર્ગના અજાણપણાને લીધે પાછો પડે છે. આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે. શ્રીમદ રાજચંદ્ર લખે છે, ઉંમર વર્ષ 24, આ નજરે જોયેલી આત્માએ અનુભવેલી વાત છે કે 11મે ગુણસ્થાનકેથી પણ જીવ માર્ગના અજાણપણાને લીધે અથવા તો આજ્ઞાના અનઆરાધનપણાને કારણે કોઈ પણ કારણે જીવ પાછો વળી શકે, જો ઉપશમ શ્રેણીમાં ગયો હોય તો. એટલે આ પદની રચનાની અંદર આ બંને વસ્તુ ધ્યાનમાં રાખીને એણે કહ્યું કે શ્રેણી ક્ષપકતણી કરીને આ રૂઢતા, અહીંયા ઉપશમ શબ્દનો મૂકો. હવે ભૂલ નથી કરવી, પૂર્વે જે ભૂલ કરી છે લથડ્યા છીએ. ક્યાં સુધી પહોંચેલો આત્મા છે આ? આજે ઉપર સુધી પહોંચેલો આ ભૌમિયા કહેવાય. આને ભૌમિયાએ બતાવેલા માર્ગમાં કોઈ દી ભૂલ હોય નહીં. અને જ્યોગ્રાફી નકશો કાઢીને જેને માર્ગ જોયો હોય, નકશો કાઢીને માર્ગ જોયો હોય તો એમાં ભૂલ થવાની સંભાવના છે. કોઈની પાસેથી કહેતો તો અને કહેતી કરીને વાત સાંભળે કે ઓલાએ ક્યાંકથી વાંચ્યું છે, ચોપડી પ્રવાસનું વર્ણન એ આપણને કહે કે આમથી આમ જાજો ને પછી આમ જાજો, એ આમ આમ કર્યા કરે, કોને ખબર ક્યાં જવું. એટલે ઘણી વાર આપણે રસ્તામાં પૂછી કોકને, કોઈનું ઘર પૂછ્યું તો શું કે એ ઓલી બાજુ જજો ને એટલે ઓલું ચોંકાવશે, અહીંયાથી આમ જશો ને એટલે આમ જ, અહીંયાથી આમ જશો એટલે આમ જશો. એમ એક ભાઈને કોઈ ટેલિફોન કર્યો કે ભાઈ હવે તમારું ઘર ક્યાંય મળતું નથી, હવે મારે આવવું કેવી રીતે, તો તમે ક્યાં ઉભા છો, ત્યાં બસ ત્યાંથી આમ નીકળો. હવે એ ટેલિફોન કર્યો આમ આવેલા જાઓ, અહીંયાથી ભાઈ આમ મળશો ને કે આમ સામે આવશો ને કે આમ મારું ઘર છે. અરે પણ તું ટેલિફોનમાં આમ કેસ ઓલો ક્યાંથી જુએ, ટેલિફોનમાં બોલે ખબર નથી. એમ જગતના જીવો આપણને માર્ગ બતાવે છે કે બસ એ તો આમ આટલું થયું એટલે આવી ગયું, અહીંયાથી આમ થયું, અહીંયાથી આમ થયું. એ બતાવેલા માર્ગથી અનેક જીવો ભૂલા પડ્યા છે. શ્રીમદ રાજચંદ્રજી કહે છે, આવું ત્યાં જ્યાં ક્ષપક કરણ અપૂર્વ ભાવજો, શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા. હવે ક્ષપક શ્રેણીમાં આરૂઢ થાવ છો, જેમ ઘોડેસવાર ઘોડા ઉપર બેસે ત્યારે શું થયું કહેવાય, આરૂઢ થયો. હાથીની અસવારી ઉપર આરૂઢ થયો, રાજ સિંહાસન ઉપર આરૂઢ થાય, એમ આરૂઢતા શબ્દ છે. વિજય પ્રાપ્ત કરવાનો છે. હવે આ કઈ કુંભાર ગધેડા ઉપર બે એને આરૂઢ ન કહેવાય, સમજાય છે ને પાછું. આ શબ્દ આરૂઢતા એટલે એમ કે લ્યો ઉપર બેઠા એમ આરૂઢતા ના, ગધેડા ઉપર બેઠા હોય તો આરૂઢતા ન કહેવાય. પવન વેગી અશ્વ હોય, રેવાલ ચાલ હોય અને અશ્વમેઘના ઘોડા ઉપર બેઠો છે એ આરૂઢતા કહે. શ્રેણી ક્ષપક તણી કરીને આરૂઢતા. હવે તો આ ક્ષપક શ્રેણીનો અશ્વ છે, આ તો હવે ક્યાંય પાછો ન આવે. આ અશ્વમેઘનો ઘોડો છે, આ પાછો ફરવાનો શીખો નથી. ક્ષપક શ્રેણીનો ઘોડો ક્યારે પાછો આવી શકતો નથી. ક્ષપક શ્રેણી એ ચારિત્ર મોહનો સંપૂર્ણ નાશ કરવાના પરિણામ તે ક્ષપક શ્રેણીનો ઉગ્ર પુરુષાર્થ છે. આ એને છેલ્લું કરવું છે. ચારિત્ર મોહના છેલ્લા કણિયા ક્યાંય રહી ગયા હોય, બધું સાફ કરી લીધું છે, પણ ક્યાંય જો રહ્યા હોય ખૂણે ખાંચરે, તો એને પણ આ ક્ષપક શ્રેણી વાળો એને ક્ષીણ કરવા માંગે છે. તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ વિલોકીએ, એ પેલી ગાથામાં કીધું હતું. પ્રક્ષીણ એને લખ્યું ત્યારે જ ખબર છે કે હવે તો એવા નિર્ગ્રહ થવું છે કે ઉપસમ ચારિત્ર મોહ નથી કરવો, પ્રક્ષીણ કરવો છે. એટલે ક્ષપક શ્રેણી વિના આરોવારો નથી. અહીંયા સંતમાલજીએ લખ્યું છે, ક્ષપક શ્રેણીને લાયક થયેલો સાધક મૂળે જ વિવેક સંપન્ન અને શ્રદ્ધા સંપન્ન હોય છે. એના જીવનમાં જૈન દ્રષ્ટિએ જ્ઞાન અને ક્રિયાનો સુંદર સહચાર હોય છે, યોગિક દ્રષ્ટિએ જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગનો સરસ સમન્વય હોય છે. એને એટલે જ એને નિધિધ્યાસનની ભૂમિકાનો પરિપાક આપે છે. આ અનન્ય ચિંતન આ નિધિધ્યાસનની ભૂમિકાનો પરિપાક આપે છે કે જે પરિપાક મળ્યા પછી અનંત યુગની ભાવટ એકાએક ભાંગી જાય છે. સંતમાલજી લખે છે, અનંત યુગની ભાવટ એકાએક ભાંગી જાય છે. આવી શ્રેણીની અંદર પહોંચેલો પુરુષ એટલે અહીંયા કહે છે કે કોણ આ પહોંચી શકે, આ ક્ષપક શ્રેણીની અંદર કોણ પહોંચી શકે, ક્ષપક શ્રેણીમાં ચાલવાનું ગજુ કોનું છે. એમાં લખ્યું છે, જ્ઞાન અને ક્રિયાથી, જ્ઞાન અને ક્રિયાથી જેણે વિષય કષાયોને જીતીને આત્માને શુદ્ધ બનાવ્યો છે એવા મહાત્મા પુરુષો જ ક્ષપક શ્રેણી માંડી શકે છે. ફરીથી ઉમા સ્વાતીજી મહારાજનું સૂત્ર છે, જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષઃ. જ્ઞાન અને ક્રિયાથી જેણે વિષય કષાયોને જીતીને આત્માને શુદ્ધ બનાવ્યો છે એવા મહાત્મા પુરુષો જ ક્ષપક શ્રેણી માંડી શકે છે. જેમણે કષાયને જીત્યા નથી પણ ઉપસમાવ્યા છે, જીત્યા નથી પણ ઉપસમાવ્યા છે, તેમને ક્ષપક શ્રેણી માંડવાને બળવાન પુરુષાર્થને યોગ્ય બનવું પડે છે. ચારિત્ર મોહનો સમૂળગો ક્ષય કરવાના પરિણામ તે ક્ષપક શ્રેણીનો ઉગ્ર પુરુષાર્થ છે. આ ચારિત્રમોને સંપૂર્ણપણે આ ગુણ શ્રેણીમાં સમયે સમયે અનંતી પરિણામ વિશુદ્ધિ અધિક અધિક વધતી જાય છે. આ પરિણામ વિશુદ્ધિ અનન્ય ચિંતન સમયસાર જે શાસ્ત્રની અંદર એક વિશુદ્ધિ આત્મવિશુદ્ધિ અધિકાર આવે છે એની એક એક ગાથાઓમાં આ અનન્ય ચિંતનની ભાવનાઓ છે કે અપૂર્વ કરણને પ્રાપ્ત થયા પછી ક્ષપક શ્રેણીની અંદર આવ્યા પછી એ અપૂર્વ કરણમાં એ ભાવ નામનું કરણ હાથમાં લે છે મનના પરિણામમાં એના આધાર ઉપર જે અનન્ય ચિંતન છે આ નિધિધ્યાસન જેને સંતબાલજીએ વર્ણવ્યું છે એ આ બધા એના સંયમી સમયે સમયે અનંતા એની આ જ્ઞાન શ્રેણી અને ગુણ શ્રેણી અને ગુણ શ્રેણી પ્રગટે એટલે જ્યોમેટ્રિકલ રસીઓ પ્રગટે. એરેથમેટિકલ રસીઓ એટલે ચાર ને ચાર આઠ અને ગુણ શ્રેણીમાં ચોકે ચોકે સોળ, આઠ ને આઠ સોળ પણ અઠ્યો અઠ્યો ચોસાઠ, નવ ને નવ અઢાર પણ નેવે નેવે એક્યાસી, એમ પોતાના અંત કર્મોનો ક્ષણ માત્રની અંદર ભસ્મ કરી નાખે.